નો તમને જેમ આનંદ ન મનાણો, માથેથી દોરું તૂટુક તૂટશે એ ભયમાં જેમ આનંદ ન મનાણો, એ મને પણ આ રાજની અંદર રહ્યા પછી પણ કાળ આંબો કામી જશે, આંબો કામી જશે ભયમાં મને રાજનું સુખ મનાતું નથી. અને આટલા શબ્દ સાંભળતા સુખદેવજી મહારાજ હાથ જોડીને કહ્યું છે, વિદેહી આપ મારા ગુરુ બનો, આપો મને મંત્રાય. એહી વિદેહી. માટે પ્રભુ રાઘવ કહે છે, ગુરુ જરૂર આપણે જાશું, કારણ કે પિતાનો પણ આદેશ છે, એક વાર તમે વિદેહીના દર્શન કરજો. અને કૈલાસપતિ કે ભવાની, રામ લખન અને વિશ્વામિત્ર ત્રણે હવે વિદેહીના રાજની અંદર જવા માટે તૈયાર થયા છે. ધીમે ધીમે કરતા આગળ વધી જઈ રહ્યા છે. અંત તુલસીદાસજી કે રસ્તાની અંદર એક અદભુત ઘટના ઘટી છે. રામ લખન વિશ્વામિત્ર ત્રણે આગળ વધી જઈ રહ્યા છે. ઘોર જંગલમાં ધીમે ધીમે કરતા ત્રણે આગળ વધે છે. ભવાની દેવી રસ્તામાં એક વિશાળ મોટો આશ્રમ આવ્યો છે. આશ્રમ ની અંદર પ્રવેશ કર્યો, પણ વિશાળ આશ્રમ હોવા છતાંય ત્યાં કોઈ મનુષ્ય રહેતું નથી, પશુ પક્ષી રહેતું નથી. અનેક વૃક્ષો છે, પણ તમામ વૃક્ષો પણ સુકાઈ ગયેલા છે. આ દ્રશ્ય જોતાની સાથે પ્રભુ રાઘવે પ્રશ્ન કર્યો છે, ઉછા મુનિ શિલા પ્રભુ દેખી. ગુરુદેવ, આટલો વિશાળ મોટો આશ્રમ, આશ્રમમાં કોઈ રહેતું કેમ નથી? આશ્રમના તમામ વૃક્ષો સુકાઈ ગયા છે, આનું કારણ શું? શબ્દ સાંભળતાની સાથે વિશ્વામિત્રની આંખોમાં આંસુ ભરાણા છે. બેટા રાઘવ, આને પાછળ તો બહુ મોટો ઇતિહાસ છુપાયેલો છે. બેટા, એક દાડો આખો આશ્રમ સુખ અને સમૃદ્ધિથી છલકાતો હતો, અનેક વૃક્ષો અનેક લતાઓથી મહેકતો હતો. બેટા, હું તને શું કહું, આશ્રમની અંદર એક ભયંકર ઘટના ઘટી. બોલતા આખી વાત બતાવી છે. ઇન્દ્રએ ગૌતમીને દગો દીધો, અહિલ્યાને દગો દઈ ગૌતમ મહર્ષિનું રૂપ ધારણ કરી અને અહિલ્યાની સાથે નહીં કરવાનો વ્યવહાર જ્યારે કર્યો છે, અને એ સમાચાર ગૌતમ મહર્ષિને મળતાની સાથે, ખ્યાલ આવતાની સાથે ગૌતમ મહર્ષિ શાપ આપ્યો છે ઇન્દ્રને. ઇન્દ્રને તો આપ્યો, પણ બેટા હું તને શું કહું, નિર્દોષ અહિલ્યાને પણ શાપ થયો છે. અહિલ્યાને જોતાની સાથે ગૌતમ મહર્ષિએ શાપ આપતા કહ્યું છે, હે દેવી, પર પુરુષની સાથે તમે સંગ કર્યો છે, માટે જાઓ, હું તમને શાપ આપું છું, તમે પથ્થર બની જાઓ, શિલા થઈ જાઓ. ગૌતમ નારી શાપ બસ ઉપલ દેહ ધરી ધીર, હે બેટા ચરણ કમળ રજ ચાહતી કૃપા કરો રઘુવીર. સામે જે પથ્થર દેખાય, શિલા દેખાય, બેટા એ શિલા નથી, અહિલ્યા છે. તમારી રાહ જોઈ રહી છે, હવે એને શાપ માંથી મુક્ત કરો. બહુ અદભુત ઘટના છે. અહીંયા આ દેશની પોઝિશન અહીંયા દેખાય છે. ગુનો ઇન્દ્રએ કર્યો છે, દંડ અહલ્યાને ભોગવવો પડ્યો. ઘણી ફેરી ગુનો કોઈ કરે, દંડ કોઈકને ભોગવવો પડે છે. ભગવાન સ્વામિનારાયણ માટે બહુ સાવધાની એક વાતમાં બતાવી, વાતને ન સમજે તો મનોમાં એમ થાય આમ કેમ કર્યું. સત્સંગ જીવનની અંદર નારાયણ ગીતામાં ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા, કોઈ પણ નારી કોઈ પણ સ્ત્રી કદી પણ સંપૂર્ણતા સ્વતંત્ર ન બને. પિતાની આજ્ઞામાં રહે, પતિની આજ્ઞામાં રહે, કે ભાઈની આજ્ઞામાં રહે, કે પુત્રની આજ્ઞામાં રહે. કારણ કે આ ઘોર કળી કાળની અંદર અનેક ભૂખ્યા પશુ જેવા વરુ જેવા લોકો ફરતા હશે, ક્યારેક એનું જીવન કલંકિત કરી નાખશે, એને પછી જીવવા જેવું નહીં રહે. અને જગતની અંદર આ જગતને ગમે તેટલો નારી પ્રધાન દેશ કરશો, તેમ છતાંય આ દેશ પુરુષ પ્રધાન જ રહેશે. પુરુષથી બ્રહ્મચર્ય બાબતમાં કાંઈ ભૂલ થઈ હશે તો લોકો લેટગો કરશે, એવી જ ભૂલ જો કોઈ નારીથી થઈ જશે તો પછી એના સાસુ સસરા સાચવવા માટે તૈયાર નહીં થાય. એનો પતિ એમ કહે છે, તું મને ન જોઈ એમ, પિયરમાં જાશે તો ભોજાય એમ કહે છે. કાળી મુખી, રસ્તામાં તને કોઈ ન જડ્યો. આ પોઝિશન નિર્માણ ન થાય માટે ભગવાન સ્વામિનારાયણ કે કદી પણ સ્ત્રી ભક્તો સંપૂર્ણતા સ્વતંત્ર ન બને. સંપૂર્ણતા સ્વતંત્ર બનનાર નારીના જીવનમાં કલંક લાગે છે. દુનિયામાં પછી એને મોઢું દેખાડે એવું રહેતું નથી. પછી કાં તો કૂવો બૂરે છે, કાં તો અગ્નિમાં સ્નાન કરે છે, કાં ઝેરને ઘોળે છે. અહિલ્યાજીની પણ એ બુરી દિશા થઈ છે. અહિલ્યાજી તો નિર્દોષ હતા. તુલસીદાસજીના શબ્દોમાં નથી લખાણું, પણ અહિલ્યાના જીવન કોનમાં એવું લખાયું, અહિલ્યાજી મૂળ બ્રહ્માના માનસ પુત્રી હતા, બ્રહ્માના દીકરી હતા, બહુ સ્વરૂપવાન હતા. ગૌતમ મહર્ષિને ત્યાં એણે એના ઉછેર માટે મોકલ્યા. વર્ષો સુધી ગૌતમ મહર્ષિના આશ્રમમાં રહ્યા અને ઉંમર લાયક જ્યારે થયા, યુવાન બન્યા, તમામ ગુણે યુક્ત જ્યારે બન્યા, ત્યારે ગૌતમ મહર્ષિએ બ્રહ્માજીને એ પુત્રી પાછા અર્પણ કર્યા. લો, આ તમારે દીકરી હું તમને પાછા આપું છું એમ. પણ સંપૂર્ણતા શુદ્ધ જીવન જ્યારે ગૌતમ મહર્ષિનું જોયું છે ને, ત્યારે બ્રહ્માના મનમાં થયું, આ પુત્રી હું બસ ગૌતમને જ આપું અને ગૌતમની સાથે એમને લગ્ન કરાવ્યા છે. એ વાત ઇન્દ્રને ન ગમી. ઇન્દ્ર બહુ ઈશાવાન છે, દેવતા કહેવાય છે, પણ તમે એમ નહીં માનતા. દેવતા એટલે બધા હરખા. ભગવાનના દાસ બને તો જ બસ દોષ જાય. દાસ બન્યા વિના દેવતા હોય કે ગમે તે હોય, દોષ એના જીવન અંદર પ્રવેશ કરે. ઇન્દ્રને આ વાત ગમી નહીં. મનમાં તો કોઈ પણ ભોગે અહિલ્યાનું પડાવી લઉં. અને આખી પ્રસિદ્ધ પછી તો પ્રસંગ છે, ઇન્દ્ર પોતે ગૌતમ મહર્ષિનું રૂપ ધારણ કરી અને આશ્રમમાં પહોંચ્યો છે. ચંદ્રને કુકડો બનાવ્યો, રાતના 12 વાગ્યે કુકડો બોલ્યો. તે દાડે ઘડિયાળ નહોતી, કુકડો બોલે સવાર. ગૌતમ મહર્ષિ સ્નાન કરવા માટે ગયા અને ઇન્દ્ર ગૌતમનું રૂપ ધારણ કરીને અહિલ્યાના કુટિયાની અંદર આશ્રમમાં ગયો છે. એની સાથે અયોગ્ય વ્યવહાર કર્યો છે. આ બાજુ ગૌતમ મહર્ષિ જ્યાં નદીના કાંઠા સુધી જાય અને પાણીમાં પગ મૂકવા જાય તો પાણી સ્થિર. મનમાં થયું આમ કેમ, ત્યાં આકાશવાણી થઈ, ગૌતમ દગો દગો, તમે પાછા આશ્રમમાં જાઓ. ગૌતમ મહર્ષિ દોડતા આશ્રમમાં આવ્યા છે. આશ્રમના દરવાજા બંધ હતા. દરવાજાને ખટખટાયો. અહિલ્યાને ખ્યાલ આવ્યો, ઓહો, મારા પતિ ગૌતમ તો બહાર છે. અહિલ્યાએ ઇન્દ્રને પ્રશ્ન કર્યો, તું કોણ છે? અને ઇન્દ્રએ પોતાનું મૂળ રૂપ જ્યારે કીધું છે, અહિલ્યાએ કહ્યું છે, ઇન્દ્ર, તે તારી જિંદગી તો બરબાદ કરી, તે મારી જિંદગી પણ બરબાદ કરી નાખી છે. ઇન્દ્રને સંતાડ્યો છે, દરવાજો ખોલ્યો. ગૌતમ મહર્ષિએ પ્રશ્ન કર્યો, દરવાજો ખોલતા કેમ સમય લાગ્યો? અહિલ્યાએ વાતને છુપાવી છે. ગૌતમ મહર્ષિ આખી વાતની ઘટના અંતરદ્રષ્ટિ કરી જાણી ગયા અને જાણતાની સાથે ઇન્દ્રને શાપ ઠબકાર્યો, તારે રૂવાડે રૂવાડે ભગ થાવ. અહિલ્યા તો પતિવ્રતા નારી હોવા છતાંય પણ મારી સાથે જૂઠું બોલી, માટે જા, મારો તને શાપ છે, તું પથ્થર બની જા. અહિલ્યાજી પગ પકડ્યા છે, પતિદેવ પતિદેવ, હું નિર્દોષ છું, નિર્દોષ છું, મને કલ્પના નહીં હતી કે આ પાપી ઇન્દ્ર હશે. મેં તો આપને જાણ્યા હતા. નિર્દોષ ને શાપ ન હોય પતિદેવ, નિર્દોષ ને આવી સજા શા માટે? અને એ વખતે ગૌતમ મહર્ષિના મોઢામાંથી શબ્દ નીકળ્યો છે, અહિલ્યા તું નિર્દોષ છે મને ખબર પડી, પણ મોડી પડી છે, મારથી શાપ અપાઈ ગયો છે. શાપ તો મિથ્યા નહીં થાય, પરંતુ આ શાપમાંથી મુક્ત કરવા માટે સ્વયં ભગવાન તારી પાસે આવશે. ભગવાન રાઘવના ચરણનો જ્યારે તને સ્પર્શ થશે, ચરણ રજ તારા ઉપર અડશે, તારો ઉદ્ધાર થશે. આટલું કહી ગૌતમ મહર્ષિ સ્થાનને છોડીને જતા રહ્યા છે. ભક્તો, આ કથામાં એક વાત બહુ સમજ્યા જેવી છે. આ જગતની અંદર નિર્દોષ વ્યક્તિને જગતમાં કોઈ કદી દંડ કરી શકતો નથી. યાદ રાખજો, જગતમાં કોઈની તાકાત નથી કે નિર્દોષને દંડી શકાય. ટૂંકા ગાળા માટે કદાચ દંડ જેવું જણાતું હશે, પણ નિર્દોષને કોઈ દંડ કરવા જાય, શાપ આપવા જાત, તો શાપ શાપ નહીં આશીર્વાદ બની જશે. મહાભારતમાં પ્રસંગ અદભુત લખાણો, અર્જુનની પાસે અર્જુનને ભ્રષ્ટ કરવા માટે ઇન્દ્રે અપસરાને મોકલ્યું. અર્જુન એકના બે જ્યારે નહીં થયા, ત્યારે અપસરાએ શાપ સામો શાપ આપ્યો છે. હે અર્જુન, હું તારી માંગણી કરું છું, તું મારી માંગણીને પૂરી નથી કરતો, માટે જા મોંડ નપુષાક, હું તને શાપ આપું છું, એક વર્ષ સુધી તું નપુષક બની જાય છે, તને દાઢી કે મૂછ નહીં ઉગ્યા. અર્જુને શાપને સ્વીકાર્યો. અર્જુન નિર્દોષ હતા, તો શાપ શાપને આશીર્વાદ બની ગયો. કારણ કે 13 વર્ષ સુધી વનમાં ફરી 14મા વર્ષ જ્યારે ગુપ્તવાસમાં રહેવાનું હતું, અર્જુનને દાઢી મૂછ ન ઉગ્યા, જેને કારણે અર્જુન દ્રુપદને ત્યાં ગુપ્ત વેશે એક વર્ષ સુધી રહી શક્યા છે. ભગવાન શ્રીહરિ આ ભૂમંડ ઉપર પધારે પહેલા બદ્રિકા આશ્રમની અંદર વિશાળ મોટી સભા ભરીને જ્યારે બેઠા હોય અને બધાએ ભગવાન નરનારાયણની વાત સાંભળતા હોય, એ વખતે દુર્વાસા મુનિ ઓચિંતા આવ્યા. કોઈ બોલાવ્યા નહીં, દુર્વાસા મુનિ શાપ આપ્યો, હું તમને શાપ આપું છું, તમે બધા મૃત્યુ લોકની અંદર જન્મને ધારણ કરો, અસુરો થકી અસહ્ય કષ્ટને પામો, અન્ય દાંતને તમને વેર થઈ જાઓ. શાપ આપીને ગયા, પણ શાપ શાપ નહીં રહ્યો, નિર્દોષ હતા આશીર્વાદ બની ગયો. એ શાપને લઈને ભગવાન શ્રી ભૂમંડળ ઉપર પધાર્યા, હજારો લાખોનું કલ્યાણ થઈ ગયું. અહલ્યા માટે પણ શાપ શાપને આશીર્વાદ બની ગયો. આપ્યો તો શાપ, પણ શાપ આશીર્વાદ બન્યો. પ્રભુ રાઘવના એને પ્રગટ દર્શન થયા. જો એને શાપ ન મળ્યો તો કદાચ પ્રભુ રાઘવના દર્શન એને કદી ન થાત. કૈલાસપતિ કે ભવાની વિશ્વામિત્રે કર કરીને કહ્યું છે, હે રાઘવ બેટા, ચરણ કમલ રજ ચાહતી કૃપા કરો રઘુવીર, આ શિલા સ્વરૂપે દેખાતી અહલ્યા આપના ચરણ રજની ઈચ્છા રાખે છે, માટે કૃપા કરો, એનો ઉદ્ધાર કરો. અને ગુરુદેવના શબ્દ સાંભળતા પ્રભુ રાઘવ આગળ વધ્યા છે. આગળ વધેલા પ્રભુ રાઘવે પોતાનો ચરણનો સ્પર્શ કરાયો છે, અને ચરણનો સ્પર્શ થતાની સાથે જ શિલા ફાટી છે, એમાંથી અહલ્યાજી બહાર આવ્યા છે. પ્રભુ રાઘવના ચરણારવિંદ વંદના કરી છે, કૃપાનાથ મારા પર બહુ મોટી દયા કરી છે, માલિક આપના ચરણ રજનો મને સ્પર્શ થતા હું પવિત્ર ભાગ્યવાન બની છું, આપ મારા પર રાજી હો તો આપની પાસે એ માંગુ છું, અખંડ મારા મનની વૃત્તિ આપની અંદર રહે. અને આજ મને ખબર પડી, મારા પતિદેવ તે દાડે મને શાપ નહોતો આપ્યો, આશીર્વાદ આપ્યો હતો, એ મુનિઓ જો શાપ ન આપ્યો હોત તો મને તમારું મિલન ન થાત. બોલતા અહલ્યાજી પ્રભુના ચરણારવિંદમાં ઝૂક્યા છે. એ જ વખતે ગૌતમ મહર્ષિનું પણ આગમન થયું છે. અહલ્યાજીને ભગવાન રાઘવે ગૌતમ મહર્ષિને અર્પણ કરીને કહ્યું છે, અહલ્યાજી સંપૂર્ણતા શુદ્ધ બન્યા છે, આપનો સ્વીકાર કર્યો. અહલ્યાજીને ગૌતમ મહર્ષિને અર્પણ કરી ભગવાન રાઘવ હવે ત્યાંથી વિશ્વામિત્રજીની સાથે આગળ વધી અને જનકપુરી બાજુ જઈ રહ્યા છે. પરંતુ જનકપુરીમાં ગયા પછી અદ્ભુત પ્રસંગ ઘટશે. કૈલાસપતિ વર્ણન કરે ભવાની, પરમાત્માનો આ ભૂમંડળ પર આવવું એ અનંત આત્માને તારવા માટે હોય છે. પરમાત્માનું ભૂમંડળ પર પધારવું અનંત આત્માના શ્રેય માટે હોય છે. અનેક પતિતને પ્રભુ પાવન કરે છે, અનંત અધર્મીઓનો પ્રભુ ઉદ્ધાર કરે છે. ભવાની પ્રભુનું સ્વરૂપ જ એવું છે. એના જોગમાં આવે, એના પ્રસંગમાં આવે, એ સહેજે સહેજે તરી જાય છે. પારસનો સહજ જ ગુણ એવો છે, જાણતા જાણતા પણ લોખંડ જો એને ટચ થઈ જાય તો એ સોનું થયા વિના રહી ન શકાય. એમ ભવાની દેવી પરમાત્માનું સ્વરૂપ પણ એવું જ છે, જાણતા કે અજાણતા કોઈ પણ પ્રતાપે કોઈ પણ પ્રકારે ભગવાનના જોગમાં આવેલી વ્યક્તિ તરી જાય છે, એની અનંત ગણી કિંમતો વધી જાય છે. આજે આટલો બધો જબરજસ્ત મહોત્સવ ભંડારીયાને આંગણે ઉજવાઈ રહ્યો છે, કારણ શું? અહીંયા ભગવાન રાઘવ નથી પધાર્યા, અહીંયા ભગવાન સ્વામિનારાયણ નથી પધાર્યા, પરંતુ ભગવાન રાઘવના જોગમાં આવેલ, ભગવાન શ્રીહરિના જોગમાં આવેલ બે મહારથીઓએ નિર્માણ કર્યું છે. ભગવાન રાઘવના જોગમાં આવેલ હનુમાનજી મહારાજ, ભગવાન શ્રીહરિના જોગમાં આવેલ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી. ડાયરેક્ટ આપણને આ બંને મહારથીઓનો પ્રતાપ જણાય છે, આપણને સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીનો, હનુમાનજી મહારાજનો મહિમા સમજાય છે, પણ એમને તે પ્રતાપ આપનાર કોઈ બીજા છે. એની બહુ મોટી મહાનતા વધે એનું કારણ કોઈ જો હોય તો બસ પરમેશ્વર છે. જગતમાં એક્સ વાય ઝેડ કોઈ પણ જગ્યાએ સામર્થ્ય જણાય છે એ ડાયરેક્ટ યા તો ઇનડાયરેક્ટ પરમાત્માની જ હોય છે. કૈલાસપતિ કહે છે, ભવાની અહલ્યા પાતક બની હતી, પાતકી બની હતી, પરંતુ પ્રભુ રાઘવના ચરણ રજનો જે સ્પર્શ થયો અહલ્યાનો ઉદ્ધાર થયો છે. ભગવાનના જોગથી અનેક પાતકીઓ પવિત્ર બન્યા છે, સ્વયં તો તર્યા છે, અનેકને તારનારા બન્યા છે. ભગવાનના જોગમાંથી પોતે તો તર્યા, અનેકને તારી પણ દીધા છે. ભગવાન સ્વામિનારાયણના જોગમાં આવતા જોબન સ્વયં તો તર્યો, અનેકનો તારણહાર બની ગયો. મુંજો સુર સ્વયં તો તર્યો, અનેકને તારનારો બની ગયો. ભગવાનના જોગમાં ચેતન તો શું, જડ પદાર્થ આવે તો એની પણ અનેક ગણી મહત્વતા જો વધી જતી હોય તો ચેતન તત્વની વધેમાં તો શું કહેવું એમ. અને તમે બધા અનુભવ્યું છે, ગઢપુરની અંદર દાદાના દરબારમાં અદભુત લીંબતર ઉભો છે. તમે બધા જ ભક્તો અનેક ફેરી દર્શન કર્યા છે, એ દંડવટને મોટા મોટા મહાપુરુષો દંડવટ કરે, એને બાથમાં ગલીને મળે, તેશું એ લીમડામાં કઈ કેરીઓ આવે છે? તેશું એના સિવાય બીજી કોઈ જગ્યાએ લીમડો નથી? શા માટે લીમતોરને લોકો બાથમાં ગાલીને મળે, શા માટે દંડવટ કર્યા છે? લીમતોરીની મહાનતા જરૂર છે, પણ કેમ? તો ભગવાન સ્વામિનારાયણના જોગમાં એ લીંબતરું આવ્યો માટે લીંબતરુની કિંમત અનેક ગણી વધી ગઈ છે. કૈલાસપતિ સમજાવવા કોશિશ કરે છે, ભવાની જડ પદાર્થ જો પરમાત્માના જોગમાં આવે તો અનેક ગણી કિંમત વધી જાય, તો ચેતન એવા મનુષ્ય વિચારવું જોઈએ મારે મારી મહત્વતા વધારવા માટે શું કરવું જોઈએ. જીવ પ્રાણી માત્ર પોતાની મહત્વતા વધારવા માટે જ દાખલો કરે છે, પણ ખબર નથી શું કરું તો વધે. દર્દી જે દવા ખાય છે એ નિરોગી થવા માટે જ ખાય છે, પણ એને ખબર હોવી જોઈએ કે આ દવા ખાવાથી નિરોગી થાવ. દર્દીને સ્વયં ખબર પડતી હોતી નથી, એને ખબર પાડનાર ડોક્ટર હોવા જોઈએ. ડોક્ટર એને જ્યારે ખબર પાડે છે કે આ ટેબ્લેટ લઈશ તો તારો રોગ જતો રહેશે, અને એ પ્રમાણે જ્યારે ઉપચાર કરે છે ત્યારે રોગ જતો રહે છે. એમ સત્સંગ, સત્શાસ્ત્રો, સાધુ પુરુષો એ ડોક્ટરને સ્થાને છે. મુમુક્ષ આત્માને તારે મહત્વતા વધારવી જ છે, અને એવી મહત્વતા કાળ બાધિત હોય, જેને કાળ પણ બાધ ન પમાડી શકે એ સ્થિતિને તારે જો પામવું હોય તો બસ તું આ દવા લે, હરિનામને રટતો રહે, બસ પરમાત્માનું શરણ તું સ્વીકારી લે, તારી અજબ ગજબની મહત્વતા વધી જશે. કૈલાસપતિ કે ભવાની અહલ્યાનો ઉદ્ધાર કરી અને ભગવાન રાઘવ, લખન, વિશ્વામિત્રજી તેથી આગળ વધ્યા છે. આગળ વધતા વધતા ગંગાના તટ ઉપર આવ્યા છે. ગંગાનું નિર્મળ ખળખળો વહેતું જળ એને વિશ્વામિત્ર રામ લખને જોયું છે, દર્શન કર્યા છે. ભગવાન રાઘવે કહ્યું છે, ગુરુદેવ બહુ સુંદર જળ છે. હા રાઘવ બેટા, ગંગા તો બહુ મહાન છે, અને બેટા તને કદાચ ખબર નહીં હોય પણ ગંગાને તમારા જ પૂર્વજો આ પૃથ્વી પર લાવ્યા હતા. અદ્ભુત ઇતિહાસ કીધો છે. સગર રાજાના 60,000 પુત્રો કપિલ મુનિના શાપથી જ્યારે શાપિત બન્યા, નાશ જ્યારે પામ્યા, ત્યારે તમારા કુળના પૂર્વજો જ ભગીરથ મહારાજા વર્ષો સુધી સાધના કરી અને ગંગાજીના ધરતી પર લાવ્યા છે. જોકે ઘણા ઘણા બધા રાજાઓએ સાધનાઓ કરી ત્યારે ગંગાજી આવ્યા છે, પણ બધાની સાધના ભગીરથની સાધના કરતા કંઈક જુદી હતી, પદ્ધતિ કંઈક જુદી હતી. 60,000 પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે એ બધાએ દાખલો કર્યો, પણ દાખલો કેવો કર્યો, પોતાનો ઉત્તરાર્ધ અધિકારી જ્યારે તૈયાર થાય, માને પોતાની જ્યારે સંતાનની પ્રાપ્તિ થાય ત્યારે રાજા પોતે સાધના કરવા જતો રહે, વર્ષો સુધી સાધના કરે, પણ ગંગાજી ભૂમંડળ ઉપર ના આવ્યા, બીજા રાજા, ત્રીજા રાજા. પણ ભગીરથ જ્યારે સમજતા થયા, એને તુરંત કીધું છે, પૂર્વજોનો ઉદ્ધાર કરો એ મારી પરમ ફરજ છે. શું હિન્દુસ્તાનનો ઉજ્જવળ ઇતિહાસ તમે કલ્પના તો કરો, પૂર્વજોનો ઉદ્ધાર કરવો મારી પરમ ફરજ છે, અને એટલે જ ભારત દેશ મહાન છે. દુનિયામાં પૂર્વજોનો વિચારે એવો કોઈ દેશ ભારતને છોડીને છે નહીં. પૂર્વજોની ક્યાં કરવી, વર્તમાન કાળમાં હોય એને પણ કોઈ પાણી પાવા તૈયાર નથી દુનિયામાં, કલ્પના કરો. ભગીરથ મહારાજા વિચારે પૂર્વજોનો મારો ઉદ્ધાર કરવો છે, અને મારે રણછોડનો પણ બહુ અદભુત સંકલ્પ, મારા પિતાશ્રીનો સંકલ્પ હતો, તે દાડે એટલી સ્થિતિ નહોતી, મારા પિતાજીનો સંકલ્પ હતો કે જે દાડે ભગવાન આપણને ધનવાન બનાવ રૂપિયા આપે ને તે દાડે ભંડારિયા દેવ હનુમાનજી મહારાજ એના સ્થાનનું ઉત્થાન કરવું છે, અહીંયા સરસ એક પારાયણનું આયોજન કરવું છે. તો પિતાનો સંકલ્પ એ જ પુત્રનો સંકલ્પ હોવો જોઈએ. પિતાના સંકલ્પે સંકલ્પે જે ચાલે એને પુત્ર કહેવામાં આવે છે, અને આટલું સુંદર આયોજન કર્યું. મને એમ છે, હનુમાનજી દાદાની સ્થાપના થઈ તે દાડેથી આજ સુધીમાં 9-9 દિવસ સુધી આટલી વિશાળ સંખ્યા ઉપસ્થિત રહી હોય એવો કદાચ ઇતિહાસનો આ પહેલો પ્રસંગ છે. અદભુત કાર્ય થયું છે. ભગીરથ મહારાજા પણ એવું વિચારે છે, મારા પૂર્વજોનો ઉદ્ધાર કરો મારી પરમ ફરજ છે. સમજણા થયા, રાજકાજ છોડી વનમાં સાધના કરવા જવાનો સંકલ્પ કર્યો છે. અરયતે રોક્યા છે, નામદાર આપ ઉત્તરાધિકારીને આપતા જાઓ, પછી આપ સાધના કરવા માટે જાઓ. અત્યાર સુધીની પદ્ધતિ એને એ જ રહી છે, એને એ જ પદ્ધતિ રહી છે, ઉત્તરાધિકારીને આપીને પછી રાજા તપ સાધના કરવા માટે જાય છે. આપ પણ એ ક્રમને જાળવી રાખવા એમ. અંત્યારે ભગીરથ મહારાજાના મોઢામાંથી અદભુત શબ્દો નીકળ્યા છે, મારે ઉત્તરાધિકારીની ચિંતા નથી, મારે પૂર્વજોની ચિંતા છે. પહેલા હું સાધના કરીશ, ગંગાજીને આ ધરતી પર લાવીને જંપીશ એમ. હું ભવિષ્યની ચિંતા નથી કરતો, ભૂતકાળને સુધારી લેવો છે મારે. અને ભગીરથ મહારાજા ઉત્તરાધિકારીનો વિચાર કર્યા વિના સાધના કરવા માટે જતા રહ્યા છે. અને ભક્તો, એ જ વ્યક્તિ સાધના કરી શકે, એ જ પરમાત્માને પામી શકે, ભવિષ્યનો વિચાર ન કરે, માને હું સાધના કરીશ, તપ કરીશ, વ્રત કરીશ, શરીર બગડશે તો ત્યાંથી આપણે શરૂ કરીએ, કો હું સાધના કરું મારું શરીર બગડે તો, એકાદશી કરું ને શરીર બગડે તો, રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરું ને શરીર બગડે તો, આ તોય આપણને જિંદગીમાં કદી પરમાત્મા સુધી જવા ન દીધા. અગાઉથી વિચાર કરીએ શરીર બગડે તો. ભગવાન સ્વામિનારાયણ નું અદભુત સૂત્ર છે, ધર્મ કાર્ય તો સત્વરમ, દાહ્ય મુમુક્ષ મોક્ષ માટેની તમામ પ્રક્રિયા એને માટે વિચારણા ન કરે, સંકલ્પ ઉઠે ને બસ એ કાર્યનો પ્રારંભ કરી દે. અગાઉ ભગીરથ મહારાજાને સંકલ્પ ઉઠ્યો અને સાધના કરવા માટે જતા રહ્યા છે. વર્ષો સુધી સાધના કરી ગંગાજીને રાજી કરીને ભૂમંડળ ઉપર લાવ્યા છે. જોકે ઘણા બધા વિઘ્નો વચ્ચે આવ્યા. ગંગાજી કે હું ધરતી પર આવું પણ મારા પ્રવાહને ઝીલે કોણ, બહુ બહુ વિઘ્નો આવ્યા છે. વળી કૈલાસપતિ પર વર્ષો સુધી સાધના કરી, ભગીરથ હિંમત હાર્યા નથી. કૈલાસપતિએ ધારાને ઝીલી પણ ગંગાજીને લગારે અહંકાર આવ્યો, કૈલાસપતિને ધરતીને બેસાડી દો, વળી જટાની બહાર ન નીકળવા દીધો. આ કથા તો બધી બહુ પ્રસિદ્ધ છે, માટે વિસ્તાર નથી કરતો. વળી કૈલાસપતિને પ્રાર્થના કરી જટામાંથી ગંગાજીને કાઢ્યા, બહુ બહુ કથાઓ. આ વાત ભક્તજનો આપણને સાવધાન એકલા કરે છે કે જીવનની અંદર શુભ કાર્ય કરવા જ્યારે તમે પ્રયાસ કરશો અને એક વિઘ્નો આવશે, પણ વિઘ્નોથી તમે હારશો નહીં. વિઘ્નોથી હારી જાય કદી પણ પ્રભુ સુધી પહોંચી ન શકે, એ કાર્યમાં કદી સફળતા પ્રાપ્ત ન કરી શકે. તમે જોજો જેના જેના જીવનમાં અનેક વિઘ્નો આવ્યા પછી પણ જે પુરુષ અટક્યો નથી, એ પુરુષે જ પોતાનું લક્ષ્ય સિદ્ધ કર્યો હશે, એમણે જ નિશાન પાડ્યું હશે. ભગવાન સ્વામિનારાયણે કાર્યાણીના 10મા વચનામૃતમાં અદ્ભુત વાત બતાવી. ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન, કૃપાનાથ, કાર્ય સિદ્ધ કરવાનો સંકલ્પ તો ઈશક્ત હોય પણ વચ્ચે વિઘ્નો આવે તો? ભગવાન સ્વામિનારાયણ કે એને સાચો ઈશક જ નથી. જેને સાચો ઈશક જાગે એને હજારો અંતરાયો કદાચ વચમાં આવે, એ અંતરાયનો રોક્યો રોકાય નહીં. જેમ ગંગા જેવી નદીઓ સાગરને મળવા માટે જ્યારે ઉત્સુક બની અને ગાંડી બનીને જાતી હોય, એને અનેક વિઘ્નો આવે, કાંઠા રોકવા માટે પ્રયાસો કરે, ઝાડ પહાડો રોકવા માટે એને પ્રયાસો કરે, પણ સાગરને મળવું જ છે આવી તમન્ના કરીને ઉપડેલી એ નદીઓ એ નથી કાંઠાથી રોકાતી, નથી ઝાડ પહાડોથી રોકાતી. કાંઠાને ઘડી બે ઘડી કે હટી જાઓ તમે રસ્તામાં થયા, તમે જો મને વિઘ્ન કરવા આવશો તો તમને ખસડીને સાગર ભેળો કરી દઈશ, પણ રોકાઈશ નહીં. અને જે જે રોકવા આવે, કાંઠા આવે તો કાંઠાને પણ ઘસડીને સાગર ભેળા કરે, ઝાડ પહાડો રોકવા આવે તેને પણ ઘસડીને સાગર ભેળા કરે. હિંમતે મરદા તો મદદે ખુદા, અંદરથી માણસ મજબૂત હોવો જોઈએ. જીવનમાં યાદ રાખજો, માણસ પ્રથમ અંદરથી હારી જાય છે. પ્રથમ જે વાતમાં અંદરથી હરે રહે છે, બહાર તો ફક્ત એનું પરિણામ હોય છે. માણસ અંદરથી મજબૂત હોવો જોઈએ. ભગીરથ મહારાજા મજબૂત હતા અને કૈલાસપતિ કે ભવાની ધરતી પર ગંગાજીને લાવ્યા છે. ગંગાનો બહુ મહિમા કીધો, ગંગામાં સ્નાન કરનારનો ઉદ્ધાર થાય છે, પાપી પુણ્યવાન બને છે, પાતકી પાવન બને છે. ગંગા ભાવ તારણી છે, અનેકને તારનારી છે. આમાં સ્નાન કરે એનો ઉદ્ધાર થાય કદાચ એટલો મોકો ન મળ્યો હોય. અને ગત આત્માના અસ્થિને લઈને કોઈ ગંગાજીમાં પધરાવે તો એનો પણ ઉદ્ધાર થાય છે. ગંગાની અંદર રહેનારા પ્રાણીઓ પણ જ્યારે દેહ છોડે ત્યારે સ્વર્ગની અપસરાઓ એને પરણવા માટે પરસ્પર ઝઘડાઓ કરે છે. એ મરેલો માછલો એ મરેલો દેટકો એનું મારો પતિ બનાવીશ. આટલો બધો અદભુત ગંગાનો મહિમા છે. જીવનમાં એકવાર ગંગાજીમાં સ્નાન કરજો. વિશ્વામિત્રજી ખૂબ જયારે મહિમા કીધો છે, પ્રભુ રાખાવ અનુજ બંધુ લખનની સાથે ગુરુ વિશ્વામિત્રજીની સાથે ગંગાજીમાં સ્નાન કર્યું છે અને ભવાની ત્યાંથી હવે વિશ્વામિત્રજી જનકપુરી બાજુ જવા માટે પ્રયાણ કરી રહ્યા છે. જનકપુરીની મહત્વતા હું તને શું કહું, દેવતાઓ પણ જેની મહત્વતા ગાય છે. તુલસીદાસજી એમ કે ત્રણ નગરી અખંડ મારી દ્રષ્ટિ ગોચર થતી રહી છે, એક અયોધ્યા, બીજી લંકા અને ત્રીજી જનકપુરી. અયોધ્યા બહુ સરસ હતી, બધા પ્રભુ પારાયણ હતા, પણ મેં જયારે બરાબર અવલોકન કર્યું ત્યારે અયોધ્યા ની અંદર સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન મંથરા મને દેખાણી, મન થોડું નારાજ થયું. લંકા ઉપર જયારે દ્રષ્ટિ કરી અસુરોથી ભરીલે આખી નગરી, મનમાં ઘણો જ ઉદ્વેગ થયો. પણ દ્રષ્ટિ ફેરવતા ફેરવતા વિભીક્ષણના દર્શન થયા મહાન ભક્તરાજના. જાણે કે ખારા સમુદ્રમાં મીઠી વીરડી જોઈને બહુ આનંદ થયો. બંને નગરીનું વર્ણન કરી તુલસીદાસજી પોતે સ્વયં એમ કહે, જનકપુરીને જયારે નિહાળે, જનકપુરીની સામે જયારે દ્રષ્ટિ કરી, શું વાત કહું.
સુચે સંતા પો
તુલસીદાસજી કે મેં જનકપુરી ઉપર જયારે દ્રષ્ટિ નાખી, શું વાત કહું, અહીંયા મને કોઈ સંસારી દેખાણો જ નહીં, પૂર નર નારી જેને મેં જોયા છે સુભગ સુચિ સંતા, બધાએ મને સાધુ સ્વરૂપે દેખાણા છે, મને સાધુ લાગ્યા છે. ભક્તો સામાન્ય અર્થમાં આપણે એવું માનીએ છીએ કે ભગવા વસ્ત્રો ધારણ કરે એને સાધુ કહેવાય, પણ મહાપુરુષની વ્યાખ્યા કઈક જુદી છે. મહાપુરુષો સાધુ પુરુષની વ્યાખ્યા કઈક અલગથી આપે છે, વસ્ત્રને શબ્દમાં લઈને વ્યાખ્યા નથી આપતા, જીવનને શબ્દમાં લઈને મહાપુરુષો સાધુની વ્યાખ્યા કરે છે. જેનું જીવન મંગાય છે બસ એ સાધુ છે, વિષયોમાંથી જેની વિરક્તિ પ્રગટે છે બસ એ સાધુ છે, વિષયો જેને બાંધી શકતા નથી ઓહી સંત છે. આપણા મનમાં સંકલ્પ થશે આખા જગતમાં જેમણે જેમણે ભગવા વસ્ત્રો ધારણ કર્યા છે ને બધા સાધુ જ કહે છે, તો આપ કેમ જુદી વ્યાખ્યા કરો. પણ જગતે એક અનુમાન બાંધ્યું હતું, અને ભગવા ધારીને સાધુ શબ્દથી સંબોધ્યા, કે જેમણે ભગવો વેશ ધારણ કર્યો હશે, જેના શરીર પર ભગવો વસ્ત્ર હશે, એ જગત થકી વિરક્ત જ હશે, એ વિષયો થકી વિરક્ત જ હશે, એનું જીવન ક્યાંય બંધાયેલું નહીં હોય. માટે વ્યાખ્યા આપી દીધી, જેમણે ભગવો વસ્ત્ર ધારણ કર્યો બધા સાધુ છે. બાકી વસ્ત્ર ભગવો હોવા છતાંય જો વિષયમાંથી વિરક્તિ પ્રગટ નથી થઈ, તો સાધુ હોવા છતાંય, માને ભગવું વસ્ત્ર ધારણ કર્યું હોવા છતાંય પણ ગ્રહસ્થી છે. અને ગ્રહસ્થ આશ્રમમાં જોડાણા પછી પણ વિષય થકી જો વૈરાગ્યને પામેલો હોય, તો એ ગ્રહસ્થ હોવા છતાંય પણ સંત છે, સાધુ છે. પૂરન નર નારી સુભગ ચુસી સંતા, બધા એ સાધુ સ્વરૂપે દેખાણા છે, ધર્મવાન, જ્ઞાનવાન, શીલવાન. અને જનકપુરી ની મહત્વ તો શું ગાવે, તુલસીદાસજી જેટલું વર્ણન અયોધ્યાનું નથી કર્યું, એટલું વર્ણન જનકપુરીનું કર્યું છે. બહુ અદભુત અદભુત વર્ણન કર્યું છે. અદભુત દિવ્ય નગરી હતી, મોટા મોટા મહેલો હતા, રાજ રસ્તાઓ હતા, બાગ બગીચાઓ, અદભુત જનકપુરી મહેકતી હતી, શોભતી હતી. અલૌકિક અદભુત હતો. આજે માં જાનકીજી નો લગ્ન પ્રસંગ સીતા સ્વયંવર, એ નિમિત્તે જનક વિધિએ ઠેર ઠેર આમંત્રણો મોકલ્યા, જેને કારણે હજારોની સંખ્યામાં રાજવી પુરુષો આવ્યા છે. પણ બધાને માટે પૂર બહાર સરસરિત સમીપા, નગરની બહાર નદીને કાંઠે બધાને વિધવિધ ઉતારાવા આપ્યા છે. બધાને માટે સુંદર વ્યવસ્થાઓ કરાવી છે. નદીનો કિનારો હોવા છતાં પણ અતિશય શોભાયમાન હતો. નદીના કિનારે પણ વિધવિધ પ્રકારના વૃક્ષો જમી રહ્યા હતા, લતાઓ ડોલી રહી હતી, વિધવિધ પ્રકારના પુષ્પો ખીલ્યા હતા, એના પર ભમર જાણે ગુજરાવ કરી રહ્યા હતા. આ સ્થાન જોતા વિશ્વામિત્રજીને બસ અહીંયા જ રોકવાનો સંકલ્પ થયો. પ્રભુ રાઘવને કહ્યું છે, રાઘવ આપણે અહીંયા જ રોકાઈ જઈએ, આ સ્થાન મને બહુ પસંદ છે. અને યાદ રાખજો, રાગી પુરુષોને હંમેશા રજોગુણી પદાર્થ ગમશે, પ્રભુ ભક્તને હંમેશા સાત્વિક પદાર્થ ગમશે, એને જંગલ, વૃક્ષ, વેલી, બગીચાઓ બહુ ગમશે. રાઘવ આપણે અહીંયા જ રોકાઈ જઈએ. રામલખને કહ્યું છે, ગુરુદેવ જેવી આપની ઈચ્છા, અત્યાર જ રોકાયા છે. અને આ સમાચાર જયારે વિદેહને મળ્યા, વિશ્વામિત્ર આવી ગયા છે અને બે કુંવરો પણ એની સાથે છે. અને સમાચાર મળતાની સાથે જનક વિદેહને ખૂબ આનંદ થયો. અહો, હવે મારી નગરી પાવન બનશે, વિશ્વામિત્રજીનું અહીં આગમન થશે. ગુરુ શતાનંદજીને સાથે લઈ જનક વિદેહી આજ વિશ્વામિત્રજીને મળવા માટે પધાર્યા છે. આપણી કેટલી અદભુત પરંપરાઓ હતી, રાજા સ્વયં સંતને મળવા માટે જતા. આજની સ્થિતિ અવળી છે, સાધુ પુરુષને કામ કરવું હોય તો 4 કલાક લાઈનમાં ઉભો રહેવું પડે, જો કે બધાએ પોતપોતે કઈ ને કઈ ફરજ ગુમાવી છે. એને એકલાને દોષરૂપ નહીં કહું, રાજી પુરુષો જ દોષરૂપ છે એમ નહીં કહું, સાધુ પુરુષો જ દોષરૂપ છે એમ નહીં કહું, બંને કંઈક કર્તવ્ય ગુમાવ્યું છે. સાધુ પુરુષોએ પોતાની સાધુતા ગુમાવી છે, એને ઊંચાઈને ગુમાવી છે. સાધુ પુરુષોએ પોતાની ઊંચાઈને જ્યારે ગુમાવી છે, ત્યારે સંસારે આત્મા તો વિચારો વિષયમાં આધીન હોય, માન અહંકાર હોય સહજ છે. પોતાના જીવનમાં અહંકાર હતો, સાધુ પુરુષે સાધુતા ગુમાવી, એ અહંકારને તોડે કોણ? પછી તો લાઈનમાં જ ઉભો રહેવું પડે. અહંકારીઓનો અહંકાર સાધુ પુરુષો જ તોડી શકે, પણ કોણ સાધ તોડી શકે જેને સ્વયં નો અહંકાર તોડ્યો છે, જેને પ્રભુ એક પ્યારા બન્યા છે એવા સાધુ પુરુષો જ અહંકારીઓ નો અહંકાર તોડી શકે. લાસપતિ કે ભવાની સામેથી જનક વિદેહી ગુરુ સદાનંદજીની સાથે વિશ્વામિત્રજીને મળવા માટે પધારી રહ્યા છે. નદીના તટ ઉપર જનક વિદેહનું આગમન, વિશ્વામિત્રજી જનકજીને સદાનંદજીને આવતા જોયા છે, ઉભા થયા, આગળ વધ્યા, સદાનંદજીને બહુ પ્રેમથી ભેટ્યા છે અને જનક વિદેહીએ વિશ્વામિત્રના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા છે. આપણી પરંપરા છે, આજે પણ જોવા મળે છે, કરોડોપતિ કબજોપતિ વ્યક્તિ હોય તે પણ સાધુ પુરુષને દંડવત પ્રણામ કરે છે. એમાં કઈ પોતાની નાનપ વધી જાય, સાધુ પુરુષની મોટપ વધી જાય એમ નથી, પણ આપણી પરંપરા છે કે જેણે અમારા માટે સંસાર ઠોકરાયો, અમારા જીવનના ઉત્થાન માટે અમને અમારા કર્તવ્યનું ભાન સદૈવને માટે બની રહે એટલા માટે જેને સંસાર આખો ત્યાગ કરી દીધો, એને અમે બીજું તો કાંઈ ના આપીએ પણ વંદન કરીને એનો રાજીપો તો પ્રાપ્ત કરીએ. વિદેહીને પણ ઊંચકી વિશ્વામિત્રજી છાતી લગાવ્યા છે. વિદેહીને એમ લાગ્યું છે કે મારો જન્મારો સફળ થઈ ગયો, વિશ્વામિત્ર જેવા મહર્ષિ મને છાતી લગાવ્યો, મને પ્રેમથી મળ્યા છે. બધાય પ્રેમથી બેઠા વાતચીત થઈ રહી છે. એ જ વખતે રામ અને લખન બંને બંધુઓ બહાર ફરવા ગયા હોય, બંનેનું આગમન થયું છે અને રામ લખનને જોતાની સાથે જનક વિદેહીને આંખ મટકો મારવાનું ભૂલી ગયું. આત્માને રમણ કરનાર પુરુષ જાણે શરીરની શુદ્ધિ ભૂલ્યા છે. વિદેહની વૃત્તિ આજ પ્રભુની અંદર ખેંચાવા લાગી. વિદેહે હાથ છોડી વિશ્વામિત્રજીને અદ્ભુત પ્રશ્ન કર્યો છે.
મુનિકુલાભૂષણ છે કે રાજ રક્ષક છે.
હે ગુરુદેવ, આપ જલ્દી મને કહો, મને સાંભળવાની બહુ આતુરતા છે, જલ્દી મારે સમજવાની ત્વરા છે, માટે જલ્દી કહો આ બંને બાળકો કોણ છે? મુનિકુલના આભૂષણ છે કે પછી રાજવંશના રક્ષક છે? કેટલો અદ્ભુત શબ્દ બોલ્યા છે. મુનિકુલ તિલક કે નૂપકુલ બાલક કોણ છે આ? જલ્દી કહો. મારું હૃદય તો એમ કહી રહ્યું છે, નિગમજી અને નેતિ નેતિ કરી પુકારે એ પરબ્રહ્મ તો બાળક બનીને નથી પધાર્યા ને, એક હોવા છતાં બે સ્વરૂપ ધારણ કરી ભૂમંડળ પર તો નથી આવ્યા ને. વિદેહી બંને પુત્રોને જોઈ વિચારમાં ઊંડા ગરકાવ બની ગયા, મનોમય વિચાર કરવા લાગ્યા. વિદેહી જેવા પુરુષના હૃદયમાં જ વિચાર સ્ફુર્યો છે, પ્રભુ તે મને મનુષ્ય તન આપ્યું, આ બે બાળકોને મારા પુત્ર બનાવ્યા હોત તો એના દર્શનથી હું પાવન પાવન બની જાત. પણ વિચાર કર્યો વળતો, હવે મારે એ વિચાર ન કરાય. કારણ કે આ બાળકો કોઈના ને કોઈના સંતાનો બની ચુક્યા છે. વિચાર ફેરવો, પુત્ર તો નથી બન્યા પણ ઠાકોરજી ઘરે અને બંને મારા જમાએ જો બની જાય તો કામ થઈ જાય. વિદેહીના મનમાં સંકલ્પ થયો, બંને જમાએ બની જાય તો કામ થઈ જાય. ભગવાનને મનોમય પ્રાર્થના કરી રહ્યા છે, કૃપાનાથ તું જો રાજી થયો હોય તો બંને મારા જમાએ બનાવશે. અને યાદ રાખજો, પુત્ર સારો હોય ને તો સુખ માતા પિતાને થાય જ. પુત્ર સારો બહુ જરૂરી છે એના કરતા, પણ જમાય સારો એથી વધારે જરૂરી છે. બરાબર સમજો, પુત્ર જો બરાબર નહીં હોય તો સીધું દુઃખ આવશે, વ્યક્તિ પોતાનું સીધું દુઃખ સહન કરી શકશે. પણ જમાય જો બરાબર નહીં હોય તો દીકરીના માધ્યમથી વાયા થઈને દુઃખ આવશે. અને એવું કોઈ કઠોર હૃદય ન હોય દીકરીના દુઃખને માતા પિતા સહન કરી શકે. પુત્ર પ્રાપ્તિ માટે યાદ રાખજો, માણસની મજબૂરી હોય છે, ઠાકોરજીની ઈચ્છા હોય સંતાનની પ્રાપ્તિ થાય, પણ જમાય શોધવામાં તો પોતે બુદ્ધિનો ઉપયોગ કરે તો વ્યવસ્થિત પ્રાપ્તિ થઈ શકે. એમાં થાપ ન ખાશો. જમાયને વ્યવસ્થિત શોધવા હોય તો બરાબર અનુસંધાન રાખજો. એની સંપત્તિ સામે નહીં જોશો, એના ચામડાની સામે નહીં જોશો, એના સંસ્કારોની સામે જોજો. સંસ્કારોની સામે જો જોશો તો જમાય તો જરૂર વ્યવસ્થિત પ્રાપ્ત થઈ શકશે. બાકી ચામડા સામે જોવા ગયા, સંપત્તિ સામે જોવા ગયા તો ભલભલા ગુથુલ્યા ખાઈ ગયા. છ મહિના ન થાય દીકરી ઘેરે પાછી આવે, પોક મૂકીને દીકરી જયારે રડે ને ત્યારે બાપનું હૃદય વલવલાઈ જાય છે. પણ એમાં ગુનો સ્વયં પિતાનો છે. વિદેહી આજ મનોમય સંકલ્પ કરી રહ્યા છે, મારા દીકરા તો ન બન્યા, આને મારા દામાદ બનાવી દઉં, જમાઈ બનાવી લઉં. વિદેહી આજ વિચારમાં ઊંડા ઉતર્યા છે, મનોમય મંથન મનોમંથન કરી રહ્યા છે. સહજ વિરાગ રૂપ મન મોરા, સહજ મારું મન વૈરાગી છે, મારું સહજ જ મન એવું છે, વિશેના કોઈ પદાર્થમાં કદી પણ બંધાય નહીં. વિદેહી તો મહાવૈરાગી છે, સહજ જ મારું મન એવું છે, તેમ છતાંય પણ થકે તો હો જીમી ચંદ ચકોરા. આજે ખબર નથી પડતી, ચકોર જેમ ચંદ્રને આધીન બની જાય છે, અને ચકોરની પાસેથી જેમ પ્રેમનો પાઠ ભણવા મળે, એમ આ જાણે વિદેહી પાસે પ્રેમનો પાઠ ભણવા મળતો હોય. ચકોર જેમ ચંદ્રમાં એકાકાર બની જાય, એમ વિદેહી જાણે આજ પ્રભુ રાઘવના રૂપમાં એકાકાર બની ગયા છે. વિશ્વામિત્રજીને પ્રશ્ન કર્યો છે, ગુરુદેવ મારું મન આજ બ્રહ્મ સ્વરૂપમાંથી બહાર નીકળી, ખબર નહીં આ બાળકની અંદર કેમ એકાકાર બની જાય છે. અરખેના બ્રહ્મનું આગમન તો નથી થયું ને? વિશ્વામિત્રજી મોઢું મલકાયું છે, મોઢું મલકાયું બોલ્યા છે, વિદેહી તમે કોઈ સામાન્ય આત્મા નથી, અને આપને જે સંકલ્પ ઉઠ્યો એ કદી મિથ્યા ના હોય, આપનો સંકલ્પ સત્ય જ હશે. આપણું હૃદય જેમ કહી રહ્યું છે કે બ્રહ્મ તો આ ભૂમંડળ ઉપર નહીં આવ્યા હોય ને, તો પછી આપનો સંકલ્પ મિથ્યા કેમ ન થાય? બ્રહ્મ જ હશે, બ્રહ્મ જ છે. પ્રભુ રાઘવને ખબર પડી ગઈ, ગુરુદેવ પણ ઓળખી ગયા છે અને વિદેહી પણ ઓળખી ગયા છે. હનાહ કરીને જાણે કહી રહ્યા છે, ગુરુદેવ તમે વાતને છુપી રાખો, મારે બહુ બહુ ચરિત્રો કરવા છે, નહીં તો ચરિત્ર કરવામાં મજા નહીં આવે. અને ભગવાન ચરિત્ર કરવા માટે પોતાના ઈશ્વરને બહુ દબાવે, બહુ દબાવે. તમે કલ્પના કરો, ભગવાન કૃષ્ણ પોતાના ઈશ્વરે પ્રતાપને દબાવવા માટે જ રણ છોડીને ભાગે છે, પોતાના ઐશ્વર્ય પ્રતાપને દબાવવા માટે જ મિત્રનું એઠું ખાય છે. મધુમંગલ નહીં કોણ એ છાશના ટીપા પડતા અને જીભે કરીને ચાટે, બ્રહ્મા જેવાનો મોહ ઉપજાવે, અને પોતાના ઐશ્વર્ય પ્રતાપને દબાવવા માટે, ભક્ત સમુદાયને સુખ આપવા માટે ભગવાન સ્વામિનારાયણ જ્યારે લોજમાં પધાર્યા, કેટલું ઐશ્વર્ય પ્રતાપ દબાવ્યું. મુક્તાનંદ સ્વામી એમ કે, સરજુદાસ જી સ્વામી ભિક્ષાવૃત્તિ કરતા હો, ભિક્ષાવૃત્તિ કરવા જાય, થોડી વાર થાય કે સરજુદાસ જી સ્વામી રસોઈ પકાવી નાખો, રસોઈ પકાવે. સરજુદાસ છાણવણી આવવા જાઓ. અનંત કરોડો બ્રહ્માનો માલિક લોજના પાદરમાં છાણ વીણે. નીરમાના શશિ સેવે ત્યાં તત્ર ત્યાં સાધુ વર્ણિ ન પત્ર કાષ્ટ કરિષ્યાદ્યા નય પાક ક્રિયા દીધી. એની મહાનતા છે. અને યાદ રાખજો, જેટલી વ્યક્તિ શ્રેષ્ઠ હોય એટલી જે નીચે ઝૂકી શકે, જેટલી શ્રેષ્ઠ હોય. જે વ્યક્તિ ન ઝૂકી શકે, જે વ્યક્તિ દાસત્વ ભાવ ન સ્વીકારી શકે, યાદ રાખો વ્યક્તિની મહાનતાની લિમિટ છે. મહાપુરુષો તમે તપાસ કરશો, બહુ ઝૂક્યા બહુ ઝૂક્યા, દાસ બની ગયા. તુલસીદાસજી કે હું તો રામનો પુત્રો છું, મોતૈયા મેરા નામ, રામનો પુત્રનો વર્ણન મોતૈયો. કેટલા બધા ચૂકે મહાપુરુષો, કેટલા બધા ચૂકે. હું તો છું ઘણી નગણી નાર, તોય તમારી રે, મુક્તાનંદ સ્વામીના શબ્દો. કેટલા બધા ચૂકે. ને તો મુક્તાનંદ સ્વામી એટલે કેવા જબરા વિદ્વાન પુરુષ. 300 વિદ્વાનોને વડોદરા અંદર ઝુકાવી દીધા છે, ઢાળી દીધા છે. અને એને સાબિત કર્યું છે કે સ્વામિનારાયણ ભગવાન છે, એનો સ્થાપિત સંપ્રદાય વૈદિક છે. જેણે 10,000 કીર્તનોની રચનાઓ કરી, પરંતુ તેમ છતાં એમ કે હું તો છું ઘણી નગણી નાર, પુરુષત્વ ભાવ ભૂલી ગયા. નારીને પાછી કેવી ગણતરી ના આવું તેવી. હા, કેટલું બધું દાસત્વ પણ, કેટલું બધું દાસત્વ. પ્રેમાનંદ સ્વામી, સ્વામી મેળીએ મારે શોખ. શોખ કોને હોય? નારીને હોય, નરને ન હોય. પુરુષત્વ ભાવ ભૂલ્યા, હું તો અબળા છું એમ. અને ભક્તો અબળા જ પરમાત્માને પામી શકે. સબળાને પ્રભુ કે તન ઠીક પડે એમ કરી રાખજા. અશરણ શરણ ભોજે દંડ મહારાજ. અબળા જયારે બને છે, એમ જયારે મનોમાં વિચાર કરે છે કે મારી પાસે કોઈ સામર્થ્ય નથી, ત્યારે પ્રભુ કે તું ઉપાધિ કરી હું તારી સાથે છું. અને તમે જુઓ સમાજમાં તમને એટલે જ જોવા મળશે, અબળા જેટલું ભજન કરે એટલું આ નહીં કરતો મરદ. તમને ઓછો વધતો અનુભવ હોય છે, અમને બહુ હોય. ત્યારે કોઈ ચિંતા પાવર જાય તો સ્ત્રી ભક્તોની સભામાં ધૂન શરૂ થઈ જાય, બીજી સેકન્ડે ધૂન શરૂ થઈ જાય. અને અહીંયા શરૂ થાય પણ કંઈક બીજું ગપ્પા, કારણ કે પોતાની જાતને અબળા માને છે, પ્રભુનો સહારો સાથે લે છે. અને આપણે તો માનીએ છીએ, મેં તો મરદ છીએ, મરદ એમ હે, મારી નાખવાની, તોડી નાખવાની, ફોડી નાખવાની જ વાત. પછી ભલે ને શેકેલો પાપડ ભાંગે એમ ન હોય, પણ તમારે બોલે એટલે ભૂકા કાઢે. અહંકાર ઓગળે પછી પ્રભુની પ્રાપ્તિ શક્ય બને છે. પ્રભુને પામવા નીચનારો મુમુક્ષ હંમેશા અહંકારને ઓગાળે. જેટલી મોટો એટલો નાનો બની શકે. અનંત કરોડો બ્રહ્માંડનો માલિક ભગવાન શ્રી હરિ લોજમાં પોદળા વીણ્યા. જો કે જગતે પાછું બહુ વિચિત્ર છે, બહુ દાસ બનો ને તમે તોય હાલવા દે એમ નથી. ભગવાન શ્રી હરિ પોદળા લેવા માટે જાય.